5/7/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દેવલાલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 47 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે તથા અવાજ ખરાબ છે.
સત્પુરુષની ભક્તિ નું આ રહસ્ય છે, નિર્વાણ પદ નું કારણ છે. બધા જ્ઞાની હૃદયમાં રાખેલી વાત છે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સર્વ ઉદયમાં ઉપેક્ષા બુદ્ધિ આશા બુદ્ધિ છોડીને ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું મોટામાં મોટું સાધન. ભક્તિ પ્રત્યે લીનતા આવશે તો તેમના ચારિત્રનું સ્મરણ પણ આવશે અને સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું. સત્પુરુષનું સ્વરૂપ કેવું હોય એ ચિંતન, કેવી રીતે તેઓ પોતાના શુદ્ધાત્મ સ્વભાવમાં અંતર પરિણતિ મારી છે એમનું સ્વરૂપ છે. બહારમાં ઉદય ભાવ અને ઉદયકી ક્રિયા એ એમનું સ્વરૂપ નથી, એ જોવા જઈએ તો ભૂલા પડી જવાય. એટલે એ તો બાદબાકી કરવાનો વિષય છે, એ જોવાનો વિષય જ નથી. એમનું જે સ્વરૂપ છે એ અંતરંગ સ્વરૂપ જોવા જેવું છે. એક કૃપાળુ 472 વાત બહુ સ્પષ્ટ કરે છે. એવું બહુમાન આવે, એવું બહુમાન આવે, એટલું એનું સાનિધ્ય ચાહે. અને સર્વત્ર એ જ જાણે દેખાય, એ જ મુખ્ય રહે દરેક કાર્યમાં, દરેક પ્રકારમાં, દરેક વિભાવમાં પણ એ જ મુખ્ય રહે. જાણે સત્પુરુષ સર્વત્ર વ્યાપી ગયાનું હોય પોતાને માટે, બધામાં એ જ દેખાય. સાસુ પ્રત્યેક જીવ એટલે જ્ઞાની અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની અજ્ઞાની તો નામ માત્ર થાય, પણ તેમ હોવા જોઈએ નથી. બધી અવસ્થામાં સરખા નથી. આમ દેખાય કે વાત એ પણ વાત કરે છે, હું પણ વાત કરું છું, એ પણ હાલે ચાલે છે, હું પણ હાલે ચાલે છે, એ પણ ખાય પીએ છે, હું પણ ખાય, એ સુઈ જાય છે, હું સુઈ, પણ બધી અવસ્થામાં સરખા નથી. અંતરંગ અવસ્થા બીજી છે. બાહ્ય દ્રષ્ટિવાળાને બાહ્ય અવસ્થા સિવાય કાંઈ નથી દેખાતું. એને એટલી વિકલ્પ ને વિકલ્પ અનુસારની ક્રિયા બે જ દેખાય છે. તો બુદ્ધિ અવસ્થામાં એમ હોવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિશે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિશે વિલક્ષણ પણ જુદું જ લક્ષણ એનું હોવા યોગ્ય છે, અને તે અવશ્ય હોવા યોગ્ય જ છે. જે વિલક્ષણ પણ યથાર્થ નિશ્ચય થયે અજ્ઞાની પુરુષનું સ્વરૂપ છે. અજ્ઞાની કરતા જ્ઞાની વિલક્ષણ પ્રકારના છે એનો યથાર્થ નિશ્ચય થયે જીવને સમજવામાં આવે છે, જીવને સમજવામાં આવે છે કે અજ્ઞાની પુરુષ છે, જેનું કાંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે. એ વિલક્ષણપણામાં તો આખો અનુભવનો વિષય છે, છતાં પણ કેટલોક વિષય એને હું જણાવું છું. કે મુમુક્ષુઓના કમનસીબે પત્રો અધૂરો રહ્યો છે, પણ બહુ મુદ્દાની વાત કરી છે કૃપાલજીએ. આ જગ્યાએ બહુ મુદ્દાની વાત કરી છે. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણ કોણ? મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે, એમની દશાથી સમજાય છે. તે દશાનું વિલક્ષણ પણ જે પ્રકારે થાય છે એ જણાવવા યોગ્ય છે. એ કઈ રીતે જુદા પડે છે એ જણાવવા યોગ્ય છે. કઈ અમે તમે જણાવ્યું છે, હવે એક જ વાક્ય બચ્યું છે, પછી પત્ર થયો રહ્યો છે. એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા. મૂળ દશા જ્ઞાની પુરુષની એટલે અંતરંગ દશા, જે શુદ્ધાત્મ સ્વરૂપની સાથે વળગેલી દશા છે, એ દશા તે મૂળ દશા છે. અને બીજી જે ઉત્તર દશા છે એ ઉદયભાવરૂપ છે, તમારા દ્વેષ ચારિત્રના પરિણામ છે, એમને ઉત્તર દશા છે, બાહ્ય દશા છે. એ બે ભાગ એક દિશામાં થઈ શકે છે. તો જો મૂળ દશા સમજવામાં આવે એને તો પત્ર પૂર્ણ પૂરો થઈ જાય છે. જો મૂળ દશા સમજવામાં આવે તો જ્ઞાની પુરુષનું સ્વરૂપ સમજવામાં આવે. હવે એમાં શું થયું છે કે એ અંતરંગ દશામાં અંતરંગ દશા સહજાત્મ સ્વરૂપ સદ્રશ ભાવે છે, ક્વોલિટી સદ્રશ છે, ક્વોન્ટિટીમાં સહજ સ્વરૂપ છે, એ અનંત ગુણ સમૃદ્ધ છે, ત્યારે દશા જગન્ય ભાવે છે. પણ છે સામ્ય છે, એ ભાવનું સામ્ય છે, સ્વભાવ પ્રગટ થયો છે, આત્મગુણો પ્રગટ થયા છે, ભલે અમુક અંશે પ્રગટ થયા છે પણ એની જાતથી પ્રગટ થયા છે. તો ત્યાં સ્વભાવના દર્શન થાય છે. જ્ઞાની પુરુષમાં સ્વભાવના દર્શન, અંતરંગ દશામાં સ્વભાવના દર્શન થાય છે. અને એ સ્વભાવ બંધ મોક્ષ રહિત છે, એટલે આ મોક્ષ સદ્રશ છે. પાછા અવસ્થામાં બંધ મોક્ષ હોય, સ્વભાવને તો બંધ મોક્ષ હોય, પણ જે મોક્ષ દશા છે એ જેવો પૂર્ણ સ્વભાવ છે એવી પૂર્ણ અવસ્થા છે, એ સદ્રશ અવસ્થા છે. એટલે એ સ્વભાવને સમજે તે મોક્ષ દશાને પામે, નિર્વાણને પામે. નિયમ થી એ પ્રકારે જેને જ્ઞાની પુરુષના દર્શન કર્યા એ જીવ નિર્વાણ પદનો અધિકારી છે. એટલું મહત્વ છે જ્ઞાની પુરુષના દર્શનનું, આટલું મહત્વ છે. આમ જ્ઞાની પુરુષ અનંત વર્ગ મળ્યા છે, પણ એમનો બાહ્ય દર્શન થયું છે. એમનો ચહેરો મોરો આવો છે, એમનું શરીર આવું છે, એમનો પહેરવેશ આવો છે, અથવા બહુત આવું બોલે છે, આવું વાત કરે છે, આવું સમજાવે છે, એ બધું બહાર છે. અંતરંગ શા છે એ એમને શુદ્ધાત્મા પ્રસિદ્ધિ છે. અને એ શુદ્ધાત્મા કહો કે પરમાત્મા કહો, એટલે પરમેશ્વર બુદ્ધિ થવાનું પણ આ જ કારણ છે. 254 જે જ્ઞાની પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કહી, તો અત્યારે જે કરુણાનો યુગ ભીણા હોય એને જરા ન બેસે એવી વાત છે. એ જ્ઞાની પુરુષ તો જ્ઞાની પુરુષ છે, અને જીનેન્દ્ર ભગવાન પરમાત્મા છે. એનું 13મું મૂળ સ્થાન છે કરુણાનો યુગ પ્રમાણે, આમનું 4થું મૂળ સ્થાન. નવગુણ સ્થાન નો ફેર છે અને પરમેશ્વર બુદ્ધિ કેવી રીતે બધી હાલતા ચાલતા બીજા સંસારીઓ જેવા દેખાય એમાં પરમેશ્વર બુદ્ધિ કેવી રીતે આવે ન બેસે એવા છે. પણ જો એમની અંતરંગ પરિણતિ સમજાય તો એમનું હૃદય સમજાય, એમનું હૃદય છે. ને એમના હૃદયમાં બિરાજમાન જે નિજ પરમાત્મા એના દર્શન થાય. એટલે જ્ઞાની પછી પરમેશ્વર સ્વરૂપે જોવામાં આવે છે. પછી જ્ઞાની મનુષ્ય તરીકે ને, જ્ઞાની જ્ઞાની તરીકે ને, મનુષ્ય તરીકે તો નહીં, જ્ઞાની જ્ઞાની તરીકે તો નહીં, પણ જ્ઞાની પરમેશ્વર તરીકે જોવામાં આવે. આ દ્રષ્ટિ ખુલી જાય છે. પછી એ જીવ કરી ગયો એને પહેલું સંકેત થયું 751 પત્ર. બીજું એને અવશ્ય થવાનું, કેમ કે એનું અનન્ય કારણ છે. અને બીજું થાય ને ત્રીજું અવશ્ય થવાનું, એનું અનન્ય કારણ છે. ત્રીજું સમ્યક તો થયું એને નિર્વાણ પદ અવશ્ય થયું, અને નિર્વાણ ન થાય મોક્ષ થવાનું થવાનું. સીધી લાઈન પકડાવી છે, કઈ આગળ હવે જાય. પછી એને શાસ્ત્રના ગાથાના અર્થ કરતા આવડે ન આવડે એને કઈ સમજ નથી. શાસ્ત્ર વાંધતા ન આવડે, સમજાવતા ન આવડે, બોલતા ન આવડે, કાંઈ પાત્રતા આવી ગઈ તો બધું આવે. એ રીતે પુરુષના સ્વરૂપનું ચિંતન સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી કરવું. પછી એ બધું પાછળ લીધું જોવું, પહેલા એમની ભક્તિ, એમના ચારિત્રો અને એમનું સ્વરૂપ લઈ લીધું, ત્યાર પછી એમની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. આજથી અવલોકન કરવું એમ નથી, પોતાના હૃદયમાં જે ભક્તિભાવ ઉપજો, પરમેશ્વર બુદ્ધિએ જે ભક્તિભાવ ઉપજો, એ ભક્તિભાવ દ્વારા એનું અવલોકન કર્યું. નહીંતર મુખાકૃતિનું અવલોકન તો ચક્ષુ ઇન્દ્રિયથી થાય, આંખોથી થાય, એવું નથી. એટલે શું છે કે અંદરમાં વિઝ્યુઅલાઇઝ થાય છે, હું એમને આ આ આ નજરે જોઉં છું, આ સ્વરૂપે જોઉં છું. મુખાકૃતિમાં ઓલું ઝળકે છે, પરમેશ્વર પદ ઝળકે છે. પછી ઓલો સામાન્ય મનુષ્યને મુખાકૃતિ નથી આવે સામે આવતી. મુખાકૃતિ દ્વારા એમની ભાવાત્મક જે મૂર્તિ છે એ પ્રતિમા દર્શન થાય છે. 213 માં કહ્યું આશ્ચર્યની પ્રતિમા એના સંતોષ, આશ્ચર્યની પ્રતિમા. પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, એના મન વચન કાયાની પ્રત્યક્ષ ચેષ્ટાના અદભુત રહસ્યો ફરી ફરીને નિધ્યાસન કરવા, એટલે એ જે અંતર પ્રવૃત્તિપૂર્વક કેટલીક ચેષ્ટાઓ જે થાય છે મન વચન કાયાની, વચનમાં પણ કેટલો ભાવ ઝરકે છે, શરીરની ચેષ્ટામાં પણ કેટલો ભાવ ઝરકે છે, અને મન તો એમનું વાંચા વાંચી શકાય છે. એ મનવચન કાયાની જે પ્રત્યેક ચેષ્ટા છે એની અંદર સાથે સાથે આપણે પરિસ્થિતિ ઊભી છે અંદરની, એને અંતરથી વિઝ્યુઅલાઇઝ કરવું, નિરીધ્યાસન કરવું, એટલે એને વિશેષ વિશેષ એ વિષય ઉપર પોતાના પરિણામોને એકાગ્ર કરવા, સ્થિર કરવા, એનું નામ નિધિધ્યાસન છે. આવું સ્વરૂપ છે, આવું સ્વરૂપ છે, આ ચેષ્ટા વખતેમાં આવું સ્વરૂપ છે, આ ચેષ્ટામાં આવું સ્વરૂપ છે, આવું સ્વરૂપ છે, એમ થાય. ઓળખાણ થઈ હોય તો આવું તો આવે, નહીંતર એ પ્રકારનું મોટી વાત ઓળખાણ છે, બહુ મોટી વાત છે. એ પર પણ બીજા પત્રમાં એક વખત પણ જો અનંતવાર મળેલા સત્પુરુષના યોગમાં પણ એક વખત ઓળખાણ થયું છે, એક વખત ઓળખાણ થાય તો તે જીવ નિર્માણ પદમાંથી જાય છે, એ બાકી નથી છે. ત્યાં તેમની ચેષ્ટાના અદભુત રહસ્યો, અદભુત રહસ્યો એટલે અંદરનો વિશેષ. સામે કોઈ તથારૂપ પાત્ર જીવ હોય છે તેમના પ્રત્યે જે ચિત્તની પ્રસન્નતાનો પ્રકાર છે એ અદભુત રહસ્ય છે. આગળ લેખા છે પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. આત્મજાગૃતિ મળી છે સ્પષ્ટીકરણ આપ. પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એટલે નિશ્ચિત પ્રસન્નતા, કોના ઉપર એવી ચિત્ત પ્રસન્નતા થાય, એવો સુપાત્ર જીવ, અધિકારી જીવ હોય એના પ્રત્યે ઉપસ્થિત પ્રસન્નતા થાય છે. એની યોગ્યતા એને એવી જોઈ છે કે આ જીવ અવશ્ય ધર્મ પામી જશે, શૂન્ય પ્રસન્નતા. એવી જે એમને મીઠી નજર કહેવામાં આવે છે, કૃપાદૃષ્ટ કહેવામાં આવે, એ જ સમ્યક દર્શન છે. કારણ કે સમ્યક દર્શનનું કારણ તે સમ્યક દર્શન, કારણ કાર્યમાં, કારણમાં કાર્યનો ઉપચાર, એવી રીતે કહ્યું છે. તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરેલું, એટલે એમનો જે કોઈ વિકલ્પ થાય એને શરૂ થાય સર્વ સંમત. પોતે વિશ્વની લખે છે સર્વ પ્રદેશોથી સંમત છે, સર્વ પ્રદેશ એટલે મારો એક પણ પ્રદેશ આગો પાછો નથી થતો એવી એમના પ્રત્યે સર્વાર્પણ બુદ્ધિ છે એ પ્રકારે ન થાય. એટલે પછી બીજું કાંઈ એને શંકાનું સ્થાન એના માટે એ જીવ માટે કોઈ શંકા આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખી નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય પોતાનું જે ધ્યેય છે બ્રહ્મોક્ષેચ્છા છે એના અર્થે એ હેતુથી આ માન્ય રાખવા યોગ્ય છે, બીજો હેતુ નથી કર્યો. શ્રદ્ધા યોગ્ય છે, વિશ્વાસ કરવા યોગ્ય છે અને ફરી ફરીને તેનું ચિંતન કરવા યોગ્ય છે. આવી સર્વાર્પણ બુદ્ધિએ મને ભક્તિ ક્યારે હોય ફરી ફરીને ચિંતન કરવા યોગ્ય છે. જ્યાં સુધી એવા પરિણામ ન કહેવાય સહેજ તેનું ચિંતન પણ કરવાનું જિજ્ઞાસા કરવા યોગ્ય છે, ચિંતવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં વિલીન થવા યોગ્ય. એવા જ પરિણામમાં સમયે સમયે અને ક્ષણે ક્ષણે જ રહેવું છે, આ સિવાય એવી બીજી કઈ ઈચ્છા નથી. એક ન્યાય તો મોક્ષની પણ ઈચ્છા નથી. પરમ રહસ્ય છે, લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. આવી દશા કોઈક જ જીવની થાય છે. ભક્તિમાન જીવો ઘણા હોય છે, સત્પુરુષ પ્રત્યે ભક્તિમાન જીવો ઘણા હોય છે, પણ આટલી એ ભક્તિ કોઈ વિરલ જીવની થાય. બાકી જે ભક્તિ છે એમાં ન્યૂનતા હોય છે. જેટલી હદે ભક્તિ થવી જોઈએ એટલી હદે ભક્તિ થાય તો છૂટકો થઈ જાય. ઘણી ભક્તિ નિમ્ન દશા ભગવાન તરીકે જોવા છે, બીજી દ્રષ્ટિએ નથી જોવા. ભગવાન સ્વરૂપ ગતિ ભગવાન સ્વરૂપે જોઈએ. ભગવાન તરીકે શું કરવા કહ્યો છે, ભગવાન સમાન શું કરવા ગયો છે, ભગવાન જ જોયા છે, ભગવાન સ્વરૂપે જ જોયા છે. એવી અપેક્ષા લગાડવાથી લીન નો થવા અપેક્ષામાં શું થાય છે તેને મર્યાદા ના દે. આ અપેક્ષા એ એમને ભગવાન કહેવાય, આ અપેક્ષા એ એમને ગ્રસ્ત કહેવાય, નાની કહેવાય, ચોથા ગુણ સ્થાન. કરુણાનુયોગની અપેક્ષા એ ચતુર્થ ગુણ સ્થાન ધારી નાની કહેવાય અને ભક્તિભાવની અપેક્ષા એ એમના અંતરંગની અપેક્ષા એ એમને પરમાત્મા કહેવાય. મૂળ સ્વરૂપ મર્યાદા વાંધો ને, એમાં લીન ન થાય, એના પરિણામ લીન ન થાય, મર્યાદા થાય. પરમ રહસ્ય છે એવું શું કરવા કહ્યું કે એવી ગુપ્ત દશા કોઈ જીવને મળે છે. બહારમાં દેખાય ન દેખાય બી જેવા છે, ઓછું ઉતું દેખાય બી જેવા છે, પણ અંદરની જે દશા છે એ બીજું રહસ્ય છે. એટલા માટે રહસ્ય છે કે એ દશાવાળા જીવને પ્રગટ આત્મ સ્વરૂપને દર્શાવનારા વચનો સત્પુરુષ કહે તેને પ્રગટ આત્મા દેખાય એ પામી જાય. કેમ કે એ પછી સત્પુરુષના વચનને કોઈ અંશે પણ નીચે નહીં પડવા દે, માથે ઉપાડી લેશે. કેમ કે સર્વથા આજ્ઞાંકિત પણ પ્રગટ થઈ ગયું. એ જે કહેશે એને સીધું ચોંટી જશે. જો તારું સ્વરૂપ આવું છે અંદર જોઈ જશે. કેમ કે એવું ભય તો જ મને કે મારે કોશિશ કરવાની બાકી પોતાના સહજ સ્વરૂપને અવલોકનમાં લઈ શકે છે. એવી દશા આવ્યા વિના કોઈ જીવ પોતાના સહજ સ્વરૂપને અવલોકનમાં લઈ શકતો નથી. કેમ કે એને પ્રતિબંધ હોય છે, કાં સમાજ પ્રતિબંધ હોય, કાં કુટુંબ પ્રતિબંધ હોય, કાં દેહ પ્રતિબંધ હોય, એ પ્રતિબંધમાં પડેલો છે. અને કોઈ પ્રતિબંધ નથી રહેતો. એક સત્પુરુષ સર્વસ્વ થઈ ગયા, બધેથી ઉઠી ગયા, પરમ રહસ્ય છે. અને એ જ સર્વશાસ્ત્રોનો સાર છે, એ જ સર્વશાસ્ત્રોનો સાર છે. સર્વસંતના હૃદયમાં પણ એ જ મર્મ છે, જ્ઞાનીઓના હૃદયમાં મર્મ છે ને એ આ છે. સર્વસંતના હૃદયનો પણ એ મર્મ છે, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો પણ આ માર્ગ છે. ભગવાનનો ભગવાનના ઘરનો તારે મર્મ પામવો હોય હવે એવડું જ્ઞાનીના તો પણ આ રસ્તે ચડી આ માર્ગે ચડે. અને કેવળીનો માર્ગ દેખાઈ દેશે, માર્ગનો મર્મ દેખાઈ દેશે. અને ઈશ્વરનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ, એ બધાનું કારણ, એ સુધરાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ તે છે. નહીં તો પ્રાપ્તિનું હોય તો એ જીવને એનું યોગ બહુ સારું. અને યોગ વિદ્યમાન સત્પુરુષ હોય તો આ પૃથ્વીના પણ સદભાગ્ય છે કે આ ધરાતલ ઉપર બીજી આ સત્પુરુષો વિચરે છે, વિરાજમાન હોય છે. એ શ્રદ્ધાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. આ સત્પુરુષ છે, વિચલિત શ્રદ્ધા અવિચલિત શ્રદ્ધા છે, એ જ આ બધાનું સુધારાનું કારણ છે. આમ થવાનું, આમ થવાનું એટલે સર્વશાસ્ત્રોનું સાર પામવાનું, સંતના હૃદયને પકડવાનું કે ઈશ્વરના ઘરનો મર્મ પામવાનું મહામાર્ગ. એ બધાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ. શ્રદ્ધા હોવી એક વાત છે, અવિચળ શ્રદ્ધા હોવી એ બીજી વાત છે. આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી પણ મળે અથવા મળે, એ જ સૂજે અને એ જ પ્રાપ્ત થયો છે. આ દશાએ નહીં પહોંચાય તો છૂટકો નથી એમ સમજ. આ સૂજવું જોઈએ અને એ પ્રાપ્ત કરવું. બીજું બધું કરી ચૂક્યો છે, આ જ નથી કરી ચૂક્યો, બધું જીવા કરી ચૂક્યો છે. અગિયાર નવ પૂર્વ સુધી ના અંગ પૂર્વ વિનો જીનેન્દ્ર કથિત અને એની દીક્ષા ધારણ કરીને નિરતિચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, દિવ્યાચાર, તપાચાર, પંચાચાર સર્વોપદેશ મને તો એક સંબંધ છે કે આમાં એક છે સર્વોપદેશ. આ વાત જે મેં કહી તે મને સર્વપ્રદેશે સંબંધ છે. એ જ સૂજે, એ જ પ્રાપ્ત થયો, છૂટકો છે. સર્વપ્રદેશે મને તો એ જ સંબંધ છે. સર્વપ્રદેશે તો મારો એક પ્રદેશ અચકાતો નથી, ના તો પામતો નથી, પણ અચકાતો મને તો સર્વપ્રદેશે એ સંબંધ છે. પ્રસંગોપાત પત્ર લખવાનો પ્રસંગોપાત પત્ર લખવાનો ખ્યાલ આવશે. આપના પ્રસંગોમાં જ્ઞાન વાર્તા કરતા રહેશો, પ્રસંગ કરતા રહેશો અને તેમને પરિણામે લાભ થાય મળતા રહેશો. દરેક મુમુક્ષુને સત્સંગમાં રહેવાની પણ આજ્ઞા કરી જ છે કે તમારે સત્સંગમાં તો રહેવું છે. ચારસો ઓગણપચાસમાં તો ખૂબ જ જે મોક્ષને પત્રો લીધો એ આપણે તો એમ સમજવાનું છે કે આ જ્ઞા આપણે છે. અમારા સમાગમનો અંતરાય જાણે પ્રમાદને અવકાશ આપવો યોગ્ય નહીં, પરસ્પર મોક્ષુ ભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નથી. ચાલુ જ રાખો, એટલું જ નહીં નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ પણ નિયમ થવા દેવો. ક્યારેક ક્યારેક નિવૃત્તિના પ્રસંગે નિવૃત્તિ ક્ષેત્રમાં ચાલ્યા જાવે, ઘર અપારનું કે કુટુંબ પરિવારનું ક્ષેત્ર છોડી નિવૃત્તિના ક્ષેત્રે જે આપણો ત્યાં મંડળ આકાર ન હોય. પૂછવું છે અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ તે જ્ઞાન દિશામાં બિરાજમાન છે, તો પણ કહે છે કે અમે સત્સંગની અને નિવૃત્તિની કામના, કેમ કે પ્રવૃત્તિમાં છે તો પ્રવૃત્તિ પસંદ નથી થાય. અમે પણ નિવૃત્તિની કામના રાખીએ છીએ તો પછી તમ સર્વેને એ રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય. તમારે સત્સંગની કામના રાખવી કહેવાની જરૂર નથી. અમે જયારે સત્સંગને ઈચ્છીએ છીએ તો તમારે સત્સંગમાં રહેવું એ ચોખ્ખી આજ્ઞા છે. અંબાલાલથી આ પુત્ર અધિક સમજવાનું બની શકશે, વિશેષ પાત્રતા. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો, એટલા ભલે વાંચી લ્યો પણ અમારા ભાઈમાં અત્યારે આ પત્રને ફરીને અવલોકન કરતો તમારે શું કહેવા માંગીએ છીએ એ અધિક સમજશે. સુભાષભાઈ પછી અમરલાલભાઈ વિશેષ યોગ્યતા પ્રકાર છે. અધિક સમજવાનું એની સંગીતતા ને એની વિદ્યમાનતા એ અવલોકન કરવું કે અધ્યયન કરવું અને તેના તેને ત્રિભુવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તો પત્રની પ્રતિ કરવા પણ અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ માટે નકલ કરવાની જરૂર કરવાની. આ પત્રની નીચે જે લખ્યું છે એવું કોઈ પત્ર નથી. લિખિતમ સર્વકાળ એ જ કહેવા માટે જીવવાય છે. બધા કાળે હું બીજા કાળે મારે બીજી વાત કરવી છે એમ નહીં, સર્વકાળે આ જ કહેવા માટે મારે મિત્ર મારે જીવન ઈચ્છા નથી. જા એટલું બધું વજન એમને આ વિશે જો આ પત્ર અનુસાર જીવ પરિણામમાં આવે રિઝર્વેશન સિદ્ધાલયમાં રિઝર્વેશન નિર્માણ સિલસિલા ઉપર રિઝર્વેશન મળે છે. અહીંયા બુકિંગ થાય છે પ્રવૃત્તિ છે. બીજી ટિકિટ લેવી હોય તો ખીચામાં પૈસા હોય તો લેવાય. અહીંથી મમ્મીની ટિકિટ લેવી હોય તો ખીચામાં પૈસા હોય તો લેવાય. અમે કાંઈ લેવા દેવાનું ખરો ભાવમાં ઊભું થવું જોઈએ, ભાવ ઊભો થઈ જવો જોઈએ. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે. પરબ્રહ્મ કેવું છે? કેવળ નિર્વિકાર છે ત્રણેય કારણ પછી પરમ પ્રેમમય. જેમ જ્ઞાનનો દરિયો છે પ્રેમનો પણ અંદર દરિયો છે એવો જે પરબ્રહ્મ પરમાત્મા એ પરાભક્તિનો વશ છે. છેવટની હદની જે ભક્તિ છે એને એને પ્રાપ્તિ થશે. એના ઘરે એને આપવું પડશે ઠીક, એને વશ થઈને આપવું પડશે. એવો હૃદયમાં જેને અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. શું ગુપ્ત શિક્ષા છે? કે આવો જેને અનુભવ કરવો, શુભ અનુભવ કરવાની જ્ઞાનની અનુભવ શિક્ષા છે. પરમ પ્રેમ પૂરતી પોતાનો પરમાત્મા છે એ પરાભક્તિ છે. તો પરાભક્તિ કરવાની જ્ઞાનનો એની આજ્ઞા છે અથવા જ્ઞાનની ગુપ્ત શિક્ષા છે. જાહેરમાં કીધું ગુપ્ત શિક્ષા, કેમ કે એ જીવ કોઈ જીવના અંતરંગમાં એવું એવી પરાભક્તિ પ્રગટે છે. જીવના હૃદયમાં એ પ્રગટે છે, માટે એની ગુપ્ત શિક્ષા છે. લોકો સમજ નથી શકતા એટલે ગુપ્ત રહે. પત્ર પરમાનંદ છે. અસંગ વૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ મુશ્કેલ છે. મારા આત્મામાં તો પરમાનંદ છે, અસંગ વૃત્તિએ રહેવું છે એટલે લોકોના સમુદાયમાં રહેવું અમને કઠિન પડે છે, નિકટ પડે છે. કેમ કે વાતચીત અમસ્તુ કોઈ નથી, હળવા મળવાનો પ્રસંગ કાંઈ પ્રયોજન નથી. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી એવું જે સત સ્વરૂપ આત્મસ્વરૂપ, જેનો યથાર્થ આનંદ કોઈ પણ પ્રકારે બહારમાં દર્શાવી શકાતો નથી એવું જે આત્મસ્વરૂપ સત સ્વરૂપ, તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે, પ્રગટ્યું છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓને અને આપને અમારા ઉપર કૃપા વર્તો. એવા જ્ઞાનીઓની અમારા ઉપર કૃપા વર્તો અને આપને પણ અમારા ઉપર કૃપા વર્તો. ઠીક સુભાગ્ય માટે આપનું ચિત્ત પ્રસન્ન હોય, અમારા વિષય આપનું ચિત્ત પ્રસન્ન હોય તભી પણ અમારા વિષય તમારું ચિત્ત ખેડતી નથી. અમે તો તમારી જરૂર છીએ, અમે તો તમારી ચરણ રજ છીએ. ઠીક. અને ત્રિનેકાળે એ જ પ્રેમની નિરંજન દેવ પ્રત્યે યાચના છે. એ તમારા પ્રત્યે તમારો પ્રેમ છે, અમારા આત્મા પ્રત્યે પણ અમે એ યાચના કરીએ છીએ. જે સુભાગભાઈ પ્રત્યે એમનો પ્રેમ અને સુભાગભાઈ ના કૃપાળુજી પ્રત્યે દુનિયાનો છેડો આવી ગયો. પોતે યાચના કરે છે, આપણે અમને તો છે તો ખરો પણ અમને જળવાઈ ગયો. ત્રણેય કાળે અમને એ જ પ્રેમ જોઈએ. બસ અંદરમાં પરમ પ્રેમ મૂર્તિ અમારી મારા આત્મા છે, અંદરમાં પરમ પ્રેમની મૂર્તિ તમે છે. બસ અમારા પરિણામમાં પરમ પ્રવાહ ત્રણેય કાળે ચાલુ. હવે અમારે કઈ જોતું નિરંજન દેવની કોઈ અદભુત અનુગ્રહતા પ્રકાશી છે કે અમારા આત્મા છે અને આજે કરોડીએ ઘણી કૃપા કરી છે. ઘરની સવારે મંદિર પ્રભાતે અમારો જે નિરંજનદેવ છે એને ઘણી અનુગ્રહ હોય છે, અદભુત અનુગ્રહતા પ્રકાશે છે. એટલે અદભુત અનુભવ થયો છે, હું તો થયો તો અદભુત અનુભવ થયો પાછો વિશેષ. આજે ઘણા દિવસ થયા ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે, અને અમારા આત્મા પ્રત્યે અમારી જે પરાભક્તિ છે એ કોઈ ઉપમાન ના આપી શકીએ એવા રૂપમાં ઉદય પામી છે. એ ઉપરના અંતર પ્રવાહ રહે છે, આત્મા પ્રત્યે પરમ પ્રેમ રહે છે. બહારમાં તમે સાંભળો છો, અંદરમાં અમારા પરમ પ્રેમથી પ્રેમ પ્રવાહ ચાલે છે. પછું એકદમ ભાવાત્મક જે ભાવમાં ડૂબી જાય છે એના માટે દ્રષ્ટાંત આપ્યું છે. એ સમજાવવા માટે ભાગવતનો દ્રષ્ટાંત આપ્યું છે, પોતાની દશા સમજાવવા માટે ભાગવતનો દ્રષ્ટાંત આપ્યું છે. ગોપીઓ ભગવાન વાસુદેવ એટલે કૃષ્ણચંદ્ર મહીની મટુકીમાં નાખી વેચવા નીકળી હતી. ભગવાનને વેચવા નીકળ્યા ક્યાંય મારે બજારે? પણ વાત ભૂલી ગઈ, માખણ માખણ ની મટકીમાં માખણ નથી દેખાતા, માખણ ની મટકીમાં ભગવાન દેખાય છે. એનો વ્યવસાયનો વિષય છે, વ્યવસાયનો વિષય છે. તો કેવો કેવો પ્રભુ પ્રત્યે પ્રેમ આવે કે વ્યવસાયના સ્થાને પણ એના દર્શન. મંદિરમાં એના દર્શન થાય તો જુદી વાત છે, ઓફિસમાં બેઠા બેઠા વ્યવસાયના ઠેકાણે એના દર્શન થાય. એમ ગોપીઓને મટકીની અંદર ભગવાન એવી એક શ્રીમદ ભાગવત માં કથા છે. તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો, એ અમને વાત બહુ યાદ આવે છે. ભક્તિ કેવી હતી, માખણ ના ભગવાન દેખાતા અમને બહુ યાદ આવે છે. અંદરના અમૃતનો પ્રવાહ પ્રવહે છે, અંદર અમૃત પ્રવહે છે. આત્માનો ચૈતન્ય અમૃત છે, નિર્વિકાર શાંતિ છે, એનો પ્રવાહ છે. અમૃત પ્રવહે છે અને જ્યાં અમૃત પ્રવહે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે, હજાર પાકડીનો કમળ દેખાય છે. એવી કમળમાં ત્યાં પરમાત્મા બિરાજે છે. આસન શું હજાર પાકડી નું કમળ છે, ત્યાં જીનેન્દ્ર પ્રભુ વિરાજમાન છે. એ મહિની મટુકી છે, એ મહિની મટુકી છે, મારું હૃદય છે એ મહિની મટુકી છે. અને આદિ પુરુષ તેમાં બિરાજમાન છે, મારો પરમાત્મા એમાં બિરાજમાન છે. એ ભગવાન વાસુદેવ છે. એક બારમાં જે ભાગવતમાં કહેલો વાસુદેવ આ છે, તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિ રૂપ ગોપીઓ થતા તે ઉલ્લાસમાં આવી જઈએ. બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે કોઈ માધવ લેવો હારે કોઈ માધવ લેવો એમ કહે છે. તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિ છે, સત્પુરુષની ચિત્તવૃત્તિ એ જ એની વાસુદેવ પરમાત્માની પ્રાપ્તિ છે. અને એ ચિત્તવૃત્તિને ગોપીને ઉપાડે છે, ઉલ્લાસમાં આવે છે, ભક્તિ ઉલ્લાસમાં આવે છે. અને બીજાને નથી કરતા, બીજા કોઈ મુમુક્ષુ આત્મા કરતી એમ કે છે. એ ચિત્તવૃત્તિ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે એમ કે છે, આ લ્યો આમાં, આ પરમાત્મા લ્યો, આ માધવ લ્યો, આ માધવ, જે અમારા હૃદયની મહિની વટુકીમાં વિરાજમાન છે એને તમે પીઓ, એને તમે જોવો, એને દર્શન કરો, એની પ્રાપ્તિ કરો. એટલે કે તે વૃત્તિ કહે છે કે આદિ પુરુષની અમને પ્રાપ્તિ થઈ છે, તો સાક્ષાત્કાર થઈ ગયો છે, પણ એ જ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, બીજું કશું પ્રાપ્ત કરવા યોગ્ય નથી. માટે તમે તેને પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરી ફરીને કહે છે કે તમે તે પુરાણ પુરુષને પ્રાપ્ત કરો, ત્રણ લોકનો નામ વિરાજે છે, પ્રાપ્ત કરો. કોઈ રીતે પણ એને તમે પ્રાપ્ત, જેવું અંદરમાં બિરાજે છે એનો પ્રાપ્ત. અમે નજરો નજર જોઈ છે ને તમે જોઈ શકતા નથી એમ કે. ઠીક, સત્પુરુષની વૃત્તિ શું કહે છે કે અમે નજરો નજર જોઈ છે ને તમે જોઈ શકતા નથી, જેવો તો કહે છે. ઉલ્લાસમાં ફરી ફરીને કહે છે કે તમે તે પુરાણ પુરુષને પ્રાપ્ત કરો, અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છો, જો તમે એવું તમારા સ્વરૂપના સાક્ષાત્કાર માટે અચળ પ્રેમ રાખીને ઈચ્છો, તો અમે તમને તે આદિ પુરુષ આપી દઈએ. પ્રગટ આત્મા દેખાડી દઈએ. એવી વાતો છે, દુઃખ તો માણસ હોય આંડું પકડીને એને કાંઠે મૂકી દે, ઉચકી દે, દુઃખ તો હોય, પૂર આવ્યું હોય તો દુઃખ તો હોય, નેતાજી મૂકી હોય દુઃખ તો હોય, આંડું પકડીને કિનારે મૂકી દે કાંઠે, એવી રીતે આમ સાક્ષાત્કાર થાય છે, આમ સાક્ષાત્કાર થાય છે, ગુરુ અંદર. જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છે, તો અમે તમને તે આદિ પુરુષ આપી દઈએ. મોટુકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ અમે, તો અત્યારે ઘર બજારે નીકળ્યા છીએ, અમારા રૂમીને મોટુકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ, તેવા જ નીકળ્યા છીએ. છે કોઈ લેનાર એમ કે છે, તો અમે જેવા નીકળ્યા છીએ, ગ્રાહક દેખીને આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાવ, ગ્રાહક જોઈને અમે તો આપી દઈએ. કોઈ ગ્રાહક થાવ અચળ પ્રેમે, કોઈ ગ્રાહક થાવ તો તમને વાસુદેવની પ્રાપ્તિ કરાવી. એ સુભાષભાઈ આગળ પૂછ્યું છે કે આ રીતે ભાગવતનો પ્રસંગ તમે કેવી રીતે લેખો, ત્યાં તો કથા જ છે ખાલી, તો ગોપીએ શ્રીકૃષ્ણને પૂરતી આવી રીતે ઢેલી થઈ ગઈ, તમે એમાંથી આ અર્થ કેવી રીતે કાઢ્યો, એવો પ્રશ્ન પૂછ્યો છે સુભાષભાઈ. તો કે એ ભાગવતની વાત અમે અમારા અનુભવથી મોટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ એવો છે કે સહસ્ત્રદળ કમળમાં, હૃદય કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું તો નામ માત્ર છે, માત્ર સફેદ છે અને ઉજ્જવળ પરિણામ છે. આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ, ઠીક, આપણે તો મથીને કાઢેલું છે ને, પણ આખી સૃષ્ટિને જો મથીને કાઢીએ, તો માત્ર એક અમૃતરૂપ વાસુદેવ, અમૃતની મૂર્તિ ભગવાન જ નહીં નીકળે છે. આખી સૃષ્ટિનો સાર સિદ્ધાર્થમાં છે. પછી પછીને કાઢે તો ભગવાન સ્વરૂપ વાસુદેવ, સર્જાત્મ સ્વરૂપની મૂર્તિ એમાંથી નીકળે છે. જેવું સૂક્ષ્મ સ્વરૂપ એ સ્થૂળ કરીને વ્યાસજી એ અદભુત ભક્તિને ગાય છે. ધર્મનો અનુભવ કરાવવા માટે બુદ્ધિવાન અને તેને ઘણા કાળથી આ પેલા ચોવીસ વર્ષ આ વાત અમે બહુ વહેલા સમજ્યા છે. આજે અતિ અતિ સ્મરણમાં આવે છે, વારંવાર એનું સ્મરણ આવી રહ્યા છે. શું પ્રેમ છે, શું પ્રેમ મૂર્તિનો પ્રેમ છે, ગોપીઓને શું પ્રેમ છે. કારણ કે સાક્ષાત અનુભવની પ્રાપ્તિ છે, તે અમને સ્મરણમાં છે. કારણ કે અત્યારે અમને સાક્ષાત જીવ ઉન્મત પણ થઈ ગયા વિના રહેશે નહીં, એવી અદભુત દશા છે કે કદાચ એમની ઉન્મત્તામાં આવી ગઈ. ગોપીઓ હરબજારે માધવલીઓ કરે છે ને એ ઉન્મત થઈ ગઈ હતી, અમે ઉન્મત થઈ ગઈ એવી દશા છે. અંદર આત્માનંદની જે દશા આવી એ પણ એકદમ ઉઘરાઈને આવી છે, સાધારણ નથી આવી. આત્મા પ્રભાવથી દશા એવી દશાથી જીવ ઉન્મત પણ થઈ ગયા વિના રહેશે. અને વાસુદેવ હરી ચાહીને કેટલોક વખત વળી અંતર્જ્ઞાન પણ થઈ જાય એવા લક્ષણમાં ધારક છે. એટલે શું છે, શુદ્ધ લક્ષણ અથવા વિકલ્પમાં આવી જાય છે. માટે અમે અસંવિધાની છે. હવે અમારે તેનો સંગ કરવાથી ભગવાનનો સાક્ષાત્કાર ઘટી જાય ને છૂટી જાય એ દશામાં આવે. માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ અને તમારો સહવાસ તો પણ અસંગતા છે. તમારો સત્સંગ છે એક ન્યાય છે. બીજી વાત આપણે વચ્ચે એક શુદ્ધાત્માનો વિષય છે. તમારો સહવાસ તો પણ અસંગતા છે, એથી પણ વિશેષ એકાંતમાં રહેવા કરતા અમે તમારા સત્સંગમાં રહેવાનું વધારે પસંદ કરીએ છીએ. એટલું મહત્વ સત્સંગ સત્સંગની અત્ર ખામી છે અને નિકટ વાસના નિવાસ છે. અત્યારે સત્સંગની ખામી છે, બારમાં એવા પ્રતિકૂળ પ્રકારો છે. ઘણી ઈચ્છા એ હર્યા ફેરાની વૃત્તિ એટલે કંઈક ખેત તો નથી, એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ. વ્યવહારની અંદર જે કંઈ કાર્ય છે એટલો વિશેષ ખેત તો નથી, પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી. આવા રહસ્ય ભેદ ભેદ એટલે રહસ્ય એનો પ્રકાશ કરી શકાતો નથી, એવું કોઈ પાત્ર દેખાતો નથી. એ છે તેના પાત્ર પાસે અમારું હૃદય ખુલીએ તો ભાવ પત્રનો વિષય બહુ ગૂઢ રહસ્યનો વિષય પ્રકાશ છે. ઘણા ઘણા પ્રકારથી મનન કરતા, ચિંતન કરતા, વિચાર કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે આ પ્રકારની ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. બીજી વાત નથી, આ પ્રકારની ભક્તિ એ સર્વોપરી સિદ્ધ પામી જાય એમ છે. તો બીજી તે સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે એવો પદાર્થ છે. આ ભક્તિ તો મોક્ષ છસો છસો